सहनम् अरिहंत सिद्ध सूरि उपाध्याय साधु सर्व अर्थ के प्रकाश निक उपकारी है तुम स्वरूप जान राग तीव्र भक्ति आमाई स्तुति को चारी है धन्य धन्य तुम से काज सब आज भई करे जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसे हम चाहते हैं मंगल कल्याण सुख है हो मेरी ऐसी दशा जैसे तुम धारी है हो मेरी ऐसी दशा जैसे तुम धारी है
मोक्ष मार्ग प्रकाशक ग्रंथ विराजमान छे हमणा आपणे जे मंगलाचरण कर्यु ए मंगलाचरण पण तोडणगी सावे लखेलू छे बहु ज सुंदर मंगलाचरण छे एक आखो स्वाध्याय आ मंगलाचरण उपर थई शके एटली बधी गंभीरता आ मंगलाचरणमां रहेली छे આપણો વિષય મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે જે અહીંયા બોલોની રચના થઈ છે લખાયા છે એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ યથાશક્તિ આપણે આજનો જે બોલ છે બહુ નાનો બોલ છે પણ બહુ માર્મિક છે જે બોલ છે વાંચીશું જે સંસાર ભયથી જે સંસાર મોક્ષ પ્રકાશકમાં આજે બોલ છે એ 23 નંબર પહેલો અધિકાર છે પહેલા અધિકારના આધારે 23 નંબરનું પાનું છે અને 24 લાસ્ટ લાઇન છે 23 અને 24ની ફર્સ્ટ લાઇન એમાં આ લાઇન આવી છે આપણે થોડુંક આમાંથી પણ રીડિંગ કરવાની કોશિશ કરશું જે સંસાર ભયથી તીર્થંકર આદિક ડર્યા વંચાય છે જે સંસાર ભયથી તીર્થંકર આદિક ડર્યા તે સંસાર ભયથી જે રહિત છે તે મોટો સુભટ છે બોલ પાછો એકવાર વાંચીએ જે આમાં જે મહત્વપૂર્ણ શબ્દ છે એ મહત્વપૂર્ણ શબ્દ છે સંસાર ભય હવે અજ્ઞાનીની દ્રષ્ટિમાં સંસારની શું વ્યાખ્યા છે અને શું સ્વરૂપ છે અને જ્ઞાનીની દ્રષ્ટિમાં સંસાર શું છે અને એનો ભય શું છે એમાં જમીન આસમાનનો ફરક છે અજ્ઞાનીની જે સંસારની પરિભાષા છે અને જે ભયની પરિભાષા છે બે શબ્દ છે ને ભૂમિબેન ખ્યાલ આવે છે બે શબ્દ કયા છે સંસાર અને ભય અજ્ઞાનીના દ્રષ્ટિકોણમાં જે સંસારનો ભાવ છે સ્વરૂપ છે અને જ્ઞાનીના દ્રષ્ટિકોણમાં સંસારનું સ્વરૂપ છે અને ભયનું સ્વરૂપ છે એમાં જમીન આસમાનનો ફરક છે ચલો આપણે એક એક પોઈન્ટ લઈએ એકવાર પાછું બોલ વાંચીએ શું કહે છે જે સંસાર ભયથી તીર્થંકર આદિક ડર્યા તે સંસાર ભયથી જે રહિત છે તે મોટો સુભટ છે સુભટનો અર્થ થાય અજ્ઞાની સુભટનો અર્થ શું થાય મૂળ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ના સમજ અણસમજ ખ્યાલ આવે છે જેને ખરેખર સ્વરૂપની જ ખબર નથી ન સંસારની ના મોક્ષની ના સ્વની ના પરની ના સ્વભાવની ના વિભાવની જો આપણે થોડીક ચર્ચા આની કરીએ પછી વિશેષ ચર્ચા તો મને આજે તોડોનાજી સાહેબના સંપૂર્ણ જીવન સંબંધી કરવી છે ખ્યાલ આવે છે કેવું એમનું જીવન હતું અને એમના જીવનમાંથી આપણને કેટલી અદભુત પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે એ સંબંધી આપણે થોડીક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશું પહેલા આપણે આને થોડું સંક્ષિપ્તમાં લઈ લઈએ એટલે એક બોલ આપણો આજે થઈ જાય જો આમાં જો હું આજે વાંચતી હતી તમે વાંચજો હમણાં વાંચવાનો સમય નથી એટલો બધો આપણી પાસે 23 નંબરના પાના ઉપર પ્રશ્ન પૂછો મોક્ષ માર્ગના પ્રકાશક પૂર્વ ગ્રંથો તો હતા જ તમે નવીન ગ્રંથ શા માટે બનાવો છો? પ્રશ્ન છે કે ઘણા બધા ગ્રંથો હતા પહેલા, તો નવીન ગ્રંથ શા માટે બનાવો છો? એમાં ઉદાહરણ જે પહેલા આપ્યું છે ને, એ ઉદાહરણ એટલું બધું, તુરવેડી સાહેબના ઉદાહરણ ગજબના છે, એટલું બધું સરસ ઉદાહરણ છે. જેમ હવે થોડુંક ઉદાહરણ તમને વાંચીને બતાવું, જેમ મોટો દીપકનો ઉદ્યોત ઘણા તેલાદિકના સાધન વડે રહે છે, પણ જેને ઘણા તેલાદિકની શક્તિ ના હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તે તેનું સાધન રાખી તેના ઉદ્યોગથી પોતાનું કાર્ય કરી શકે. ઉદાહરણ સમજાયું હને? મોટા દીપકની ને ખરીદવાની કે એને રાખવાની ક્ષમતા ન હોય, એટલું તેલાદિકની ક્ષમતા ન હોય રાખવાની, તો શું કરશે? પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે નાનો દીપક લેશે, થોડું તેલ લેશે. હવે એ તમે આગળ વાંચજો, બહુ સરસ છે. એવી રીતના ઘણી શક્તિ હમણાં ન હોય, શ્રેયોપશમ એટલું નથી, સમય નથી, ન્યાય વ્યાકરણનું એટલું જ્ઞાન નથી, સંસ્કૃત પ્રાકૃતનું જ્ઞાન નથી, ખ્યાલ આવે છે? તો આપણા જેવા જીવો માટે તોરણવાડી સાહેબે જે સંપૂર્ણ આચાર્ય પરંપરા દ્વારા લખાયેલા શાસ્ત્રો છે એનો જે નિચોડ છે, એ નિચોડ એમને સરળ ભાષામાં આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં એમને સમાહિત કરી દીધો. જો એક વાત સમજો, આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ કોઈ ગ્રંથની ટીકા નથી. આ મોક્ષ પ્રકાશક ગ્રંથ કોઈ ગ્રંથની ટીકા નથી. આ ગ્રંથ તો અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી એનો સાર અને એનો નિચોડ ટોરણવાડી સાહેબે આ ગ્રંથમાં રાખ્યો છે. હવે હું શું ચર્ચા કરું, થોડી પણ ચર્ચા એ ટાઈપની કરીશ ને તો ભાવુક થઈ જઈશ, કારણ કે ખરેખર આપણને ખ્યાલ જ નથી કે એક એક જીવે આ જીવ શાસનને ટકાવવા માટે અને આપણા જેવા જીવો સુધી પહોંચાડવા માટે એક એક જીવોએ કેટલું ગજબનું બલિદાન આપ્યું છે, કેટલી અદભુત અને અસીમ સમર્પણતા વગર આ વાત આ મૂળ માર્ગ આપણા સુધી પહોંચી ના શકત. ખ્યાલ આવે છે? જો આપણે થોડી ચર્ચા જીવન સંબંધી કરશું, પરંતુ પહેલા ખાલી અજ્ઞાનીની પરિભાષા સંસાર અને ભયની શું છે અને જ્ઞાનીની પરિભાષા સંસાર અને ભયની શું છે એ લઈએ. ખરેખર આ વિષય પણ ઘણો લાંબો આપણે એને વિસ્તાર કરી શકીએ, પણ આપણે હમણાં નથી કરતા. જો અજ્ઞાની સંસાર, અજ્ઞાનીની દ્રષ્ટિકોણમાં સંસાર શું છે? અજ્ઞાની કહેવાય ને સંસારી, સંસારી, સંસારી. અજ્ઞાનીની દ્રષ્ટિકોણમાં સંસાર એટલે, શૈલીબેન, સંસાર એટલે, અજ્ઞાનીની દ્રષ્ટિકોણમાં સંસાર એટલે માત્ર સંયોગ, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, ધન દોલત, ગાલી, બંગલા, નોકર ચાકર, ખ્યાલ આવે છે? અજ્ઞાની એને જ સંસાર માને છે. અને એ સંબંધી ભય, હવે સાત પ્રકારના ભય છે ને, ખ્યાલ છે નામ? સાત પ્રકારના ભયોની ચર્ચા જીનાગમમાં આવી છે. અમૂલચંદ્ર આચાર્ય જેવું સાત કરશ લેખા, સાત પ્રકારના ભય સંબંધી નિશંકિત અંગમાં. જે જીવ નિશંકિત છે, નિર્ભય હોય, જે નિર્ભય હોય નિસંગ હોય, નિસંગ હોય નિર્ભાર હોય, નિર્ભાર હોય નિરપેક્ષ હોય, નિરપેક્ષ હોય નિસંગ હોય, ખ્યાલ આવે છે? ચલો, શું કીધું? તો અજ્ઞાનીને નિરંતર સાત પ્રકારના ભય સતાવે છે, કારણ કે અજ્ઞાની સંસાર કોને માને છે? આ બાહ્ય સંયોગોને સંસાર માને છે. એટલે સંયોગનો વિયોગ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, ખ્યાલ આવે છે? તો મરણ, વેદના, હવે તમને એકવાર લખાવી દઉં નામ, એની આપણે પછી સમય મળશે તો ચર્ચા કરશું. સાત પ્રકારના ભય અજ્ઞાનીને સતાવે છે. કયા કયા ભય છે? આ લોક ભય. હવે એક એક ભય ઉપર એક એક કલાક ચર્ચા થઈ શકે. આ લોક સંબંધી ભય નિરંતર અજ્ઞાનીને સતાવે. કેમ? કારણ કે અજ્ઞાનીની દ્રષ્ટિ જ સંયોગ ઉપર છે. અજ્ઞાનીને સંસારની નથી ખબર, સ્વભાવની નથી ખબર, ભયની નથી ખબર. પોઈન્ટ સમજાય છે? તો અજ્ઞાનીને નિરંતર આ લોક સંબંધી ભય સતાવે છે, કે આ લોક સંબંધી જે પણ બાહ્ય સંયોગો છે એને લઈને નિરંતર અજ્ઞાની ભયભીત છે. જો તમને એક ઉદાહરણ આપું, દીકરી અહીંયાથી પિયર જાય ને, પિયરથી સાસરે જાય કે સાસરથી પિયર આવે, તો મમ્મી કેટલા ફોન કરે? અરે બોલો, પહોંચી ગઈ? ક્યાં પહોંચી? ભણાવે પહોંચી ગઈ? ટ્રેન પકડી લીધી? ગાડીમાં બેસી ગઈ? આમ થયું, તેમ થયું, નિરંતર. હવે અવ્યક્તપણે ભય સતાવે છે, પહોંચી ગઈ ને, પહોંચી ગઈ ને, પહોંચી ગઈ ને, પહોંચી ગઈ ને. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે હું તમને હજાર ઉદાહરણ આપી શકું, નહીં આપું પણ હજાર આપી શકું. કોઈ વ્યાપાર ચાલુ કરે, અરે ચાલશે કે નહીં? પોઈન્ટ હું ઇન્વેસ્ટ કરીએ છીએ, રિટર્ન મળશે કે નહીં? આમ થશે કે નહીં? તેમ થશે કે? હવે તો શું એઆઈ શું આવી ગયું? મમતાબેન, એઆઈ જોબ વહી જશે, આમ થશે, તેમ થશે. અરે નિરંતર અજ્ઞાનીને નિરંતર આ લોક સંબંધી ભય સતા, નિરંતર નિરંતર ભય સતા, કારણ કે નિર્ભય સ્વભાવની ખબર નથી. નિર્ભય સ્વભાવની ખબર હોય અને એને આવા સંયોગ સંબંધી, ઉદય સંબંધી, પર સંબંધી, ક્ષણિક, નાશવાન, અનિત્ય, અસાર સંયોગો સંબંધી ભય હોય એવું બને નહીં. પોઈન્ટ બહુ ગજબ વિષય છે કે આલોક ભય, પરલોક ભય. અજ્ઞાનીને નિરંતર પરલોકનો ભય સતાવે છે. અહીંયાથી ક્યાં જશું, ક્યાં મરણ થશે, ક્યાં ઉતારા થશે. અરે ભાઈ, તારો અભિપ્રાય જેવો હશે ત્યાં ઉતારા થશે, તારા પરિણામ જેવા હશે ત્યાં ઉતારા થશે. નિર્દેશી કે ને કે અરે આ મિથ્યા તને લઈને જશે, ક્યાં ઉતારા થશે તારા. શું કે વંટોળાના ઓલા હોય ને, સમજાય છે ને, તડકું તડકું ક્યાં ઉડી જશે ખબર નહીં પડે. એવી રીતના તું ક્યાં ફેંકાઈ જશે તને ખબર નથી. તને ભય છે, પરંતુ તને ખરેખર એ ભયને દૂર કરવાનો ઉપાય આચાર્ય સમજાવે છે અને તું એ ઉપાય સમજતો નથી. બે થઈ ગયા ભૂમિબેન, પાછળ સ્વૈનીબેન, ક્રિયા આગળ આવો બેટા, ક્રિયા. આ આપણું ફ્યુચર છે આ બધા છોકરાઓ. પોઈન્ટ ખ્યાલ છે, હમણાં એક બે વાત કરીશ ને તમને તો તમારા રૂવાટા ઉભા થઈ જશે. જો આલોક ભાઈ, પરલોક ભાઈ થઈ ગયા બે ભાઈ. પછી મરણ ભાઈ, બોલો પ્રીતિ ભાભી, નિરંતર મરણ ભય. હવે અજન્મ અને અમરણ હને એવા સ્વભાવની ખબર ના હોય, હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ. હવે આ બહુ શોર્ટમાં કરું છું, તમે એના પર ખૂબ વિચાર કરજો. અરે ખરેખર તું અનાદિ અનંત શાશ્વત નિત્ય રેવા વાળો, જન્મ મરણ થી રહીત. આપણે શું બોલીએ, જન્મ જરા મૃત્યુ હને બોલીએ તો છે, બધું બધું ગાવામાં ને બોલવામાં રહી જાય છે, બધું ગાવામાં બોલવામાં રહી જાય છે. ઓહો, તારું મરણ જ નથી, તારું જન્મ જ નથી, અનાદિ અનંત છો તો. નહીં જન્મું, નહીં મરતા, નહીં ઘટતા, નહીં બળતા, અગુરુ લઘુરૂપ ધ્રુવ જાયત, સહજ જીવન હમારા હૈ. નહીં જન્મું, નહીં મરતા. ઓહો, આ દેહ છૂટે છે, દેહ મરે છે, હું નથી. તોડેમરી સાહેબે બહુ ગજબ ઉદાહરણ આપ્યું છે મોક્ષા પ્રકાશકમાં, કે જેવી રીતના આ વસ્ત્ર જીર્ણશીર્ણ થઈ જાય ને, કેટલા વસ્ત્રો બદલ્યા બોલો, પરંતુ શરીર, શરીરને કાંઈ નથી થતું. વસ્ત્ર અને શરીરની વચ્ચે કમ્પેરિઝન કર્યું. જેમ અનેક પ્રકારના વસ્ત્રો બદલી નાખો છો, કાઢીને પહેરો છો, બદલી નાખો છો, ફાટી જાય તો કાઢી નાખો છો, પરંતુ શરીર તો એવું લે. એવી રીતના અનેક શરીર બદલ્યા, પરંતુ આત્મા તો એવો ને એવો રહે. પોઈન્ટ સમજાય છે, વસ્ત્ર શરીર અને આત્મા. તો મરણભાઈ બોલો થયા, સમજાય છે. આલોકભાઈ, પરલોકભાઈ, મરણભાઈ, વેદનાભાઈ, વેદના, વેદનાભાઈ, વેદનાભાઈ કેવી રીતના સતાવે. આપણે જઈએ ને હોસ્પિટલમાં કોઈકને મળવા, આપણા કોઈ સગા સંબંધીને સાધર્મીને, અને એની વેદના જોઈએ ને, શરીરની વેદના, અસાતાની વેદના, અસાતાની વેદના, પીડા, વેદના જોઈએ તો આપણે સૌથી પહેલા અંદરથી શું આવે બોલો, અને ત્યારે કોણ યાદ આવે, હે ભગવાન. ખ્યાલ આવે છે, મેં આજે સવારના તમને કીધું ને, ગુરુદેવશ્રીના, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આપણે અજબ ગજબના બધા મિથ્યા ગ્રહિત મિથ્યાત્વના કીચડમાંથી આપણે બહાર આવ્યા છે. ખ્યાલ આવે છે. તો વેદના, વેદના ભય, અરે તારા સ્વભાવના વેદન વગેરે વેદના ભય નહીં જાય. એક એક વાતમાં સ્વભાવનો ઉભો કરો. કોઈ પણ પ્રકરણ હોય મમતાબેન, કોઈ પણ પ્રકરણ, કરણાનીઓ હોય, દ્રવ્યાનીઓ હોય, પ્રથમાનીઓ હોય, ચરણાનીઓ હોય, સ્વભાવને ઉભો કર્યા વગર, દ્રવ્ય સ્વભાવની મસ્તી વગર, ખુમારી વગર, ઉર્ધતા વગર આ વિભાવનો અભાવ નહીં થાય, નહીં થાય પ્રભુ, નહીં થાય. અજ્ઞાનનો અભાવ નહીં થાય. કારણનું સેવન કર્યા વગર કાર્યની પ્રાપ્તિ નહીં થાય. મને કહો તમે, બહુ સિમ્પલ ભાણ આપું તમને, કે સાકર દૂધ, દૂધ ગળ્યું કરવું હોય તો શું કરો બોલો. તમે એમ કહો, ના ના, સાકર વાકર નહીં, 5-10 રૂપિયાની સાકરની વાત નહીં કરો, અમે તો 1 કરોડનો હીરો નાખીને દૂધ ગળ્યું કરશું. બોલો મને કહો, કેટલા કેટલા વર્ષો સુધી તમે એ હીરો નાખીને એ દૂધને ગળ્યું કરવાની કોશિશ કરશો, કેટલા વર્ષો પછી થશે બોલો, ક્યારે થશે બોલો બેન, બોલો બેન, થશે. જેવું કારણ આપીએ એવું કાર્ય થાય. પણ ખ્યાલમાં છે, સ્વભાવના વેદન વગર આ વેદના ભયના ભાવ નહીં થાય. કોનું કોનું કોની વેદના, તમને સાચી કહું તમને, ખરેખર તો આ શરીરને તો આત્મા અડતો જ નથી, એને વેદના સેની છે બોલો, શરીરની, શરીરના રોગની, શરીરના રોગની વેદના છે, શરીરને તો અડતો નથી. अरे आ शरीर सामर्थ्य जरा वाक्य बहुत इम्पोर्टंट है, आ पूज्य गुरुदेशी ना प्रताप है कि आ दृष्टिकोण आपने मळ्यो। आ शरीर हूँ छू एवी एकत्व बुद्धि ने ममत्व बुद्धि नी वेदना है, अज्ञानी वेदना ने करे ने भोगवे अज्ञानी जीव। शरीर नी वेदना शरीर ने तो अड़े स्पर्शे नहीं, एक द्रव्य बीजा द्रव्य ने अड़े स्पर्शे नहीं, वेदना समझा छे, वेदन वेदना स्वभावना स्वर संवेदन मई कई शक्ति प्रकाश शक्ति छे कि नहीं बोलो, स्व संवेदन मई प्रकाश शक्ति। જયારે અંદરમાં એનું પ્રણમન ચાલુ થાય તો આ કોઈ પણ પ્રકારની અજ્ઞાનની વેદના, મિથ્યાત્વની વેદના, રાગદ્વેષની વેદના ખરેખર જ્ઞાની ન હોય। આલોકભાઈ, પરલોકભાઈ, મરણભાઈ, વેદનાભાઈ ચાર થયા, હવે કેટલા રહ્યા? ત્રણ, ત્રણ રહ્યા ને, તો અ અ અ ત્રણ અ ઉપરથી ચાલુ થાય છે। અકસ્માત ભાઈ, અકસ્માત કંઈક થઈ જશે તો, કંઈક થઈ જશે તો, અરે આનંદ લો, કઈક થઈ જશે તો, અરે જ્યાં તું છે ત્યાં કઈ નથી થતું, અને જ્યાં થાય છે ત્યાં ખરેખર તું છો જ નહીં। કઈક થઈ જશે તો કઈ નહીં થાય ભાઈ, અને જે જે થાય છે, ચલો એક સૂત્ર આપણે હંમેશા બોલીએ છીએ, થવા યોગ્ય થાય છે અને જાણનારો, બોલો એક વાર જોશથી, થવા યોગ્ય થાય છે જાણનારો। ખરેખર તો હું એ થવા યોગ્ય પરિણમન નો ખરેખર હું જ્ઞાતા છું કે કરતા છું? અરે માત્ર જ્ઞાત, આઈ એમ ધ નોઅર, આઈ એમ નોટ ધ ડુઅર। પોઈન્ટ ખ્યાલમાં આવે છે, સમજાય છે? ચલો આલોકભાઈ બોલો, યાદ કરો, એક 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 વિષય આપણે લઈએ છીએ એટલે આપણને ખ્યાલ રહે કે આજે આપણે શું ભણ્યા। ઘરે જઈને રિવાઇઝ કરશો ને, ખ્યાલ આવે છે? આપણે ગઈકાલે નવ વસ્તુ ભણ્યા હતા, નવ શબ્દ, દ્રવ્ય સદગુણ સત્વાળું। આજે સવારના આપણે શું ભણ્યા, આપણે સવારના આપણે શું ભણ્યા આજે? નહીં, આપણે બે વાત ભણીએ સવારના, વેરી ગુડ, કાર્યજીન અને અને કાર્યજીનમાં ત્રણ વાત ભણીએ, ત્રણ બાકી છે, કાલે સવારના ભણશું। તો એ રીતે વિષય તમે ખ્યાલમાં લેશો ને તો તમને યાદ રહેશે કે શું ભણ્યું। ચલો તો હવે કેટલા રહ્યા? અકસ્માત, પછી અગુપ્તી, અગુપ્તી ભાઈ, અગુપ્તી મારી કોઈ ગુપ્ત વાત ખબર ના, અરે તારું ગુપ્ત શું છે કહો। મને એટલો અંદરથી આનંદ આવે, આપણી પર્યાયમાં આપણે એક સાંભળજો જરા ધ્યાનથી, આપણી પર્યાયમાં આપણે એક સમય માટે પણ આપણા સ્વભાવને જોયો નથી, બરાબર છે? પરંતુ આપણા સ્વભાવને, આપણા અનંત ગુણોને અને આપણી ત્રિકાળ વર્તી એક એક સમયની ખચિત પર્યાયોને, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને, આપણી શક્તિને, સામર્થ્યને, સ્વભાવને, ગુણોને, એકો એક હમણાં જેટલા પણ સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન છે અને જેટલા પણ તીર્થંકરો છે, કેવડીઓ છે, એ બધાની કેવળ જ્ઞાનની એક એક સમયની પર્યાયમાં આ આપણો અગુપ્ત સ્વભાવ ખ્યાલાય છે, હર સમય જણાઈ રહ્યો છે કે નહીં બોલો, આપણે નથી જાણતા એ વાત અલગ છે, પણ આપણો સ્વભાવ હર સમય અનંત કેવડીઓ અને અનંત સિદ્ધ પરમાત્માઓ જાણી રહ્યા છે, જાણી રહ્યા છે કે નહીં બોલો? ભગવાન આપણને કેવા જોયે છે? અરે ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, સો સો ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, અને તું પોતાને કેવો માને છે? તું પોતાને પામર માને છે, દુઃખી માને છે, ભયભીત માને છે, સંયોગ વાળો, રાગ વાળો, કેટલા કેટલા વાળા ઉભા કર્યા વિદેશી કે ને, કેટલા વાળા ઉભા કર્યા, પણ તું કોઈ આ સંયોગ સંયોગી ભાવરૂપ છો જ નહીં, થયો જ નથી, થયો જ નથી। મને એકો સાકર મોડામાં મૂકો, પછી શું વિચારવું પડે ને, સાકર મૂકી છે, જો હવે આ વખતે તો મીઠાશનો અનુભવ થવો તો જોઈએ, બોલો એવી શંકા થાય? અરે બોલો, થાકી ગયા બોલો, કૃપાળુદેવને, કૃપાળુદેવે પ્રશ્ન પૂછ્યો ને રાતના, એક બેઠા હતા નીચે, કૃપાળુદેવે પ્રશ્ન પૂછ્યો ને કે તરસ લાગી ગઈ છે, તરસ લાગી ગઈ છે, તો એ વ્યક્તિને એમ થયું કે કેમ કેમ પ્રભુ આવો પ્રશ્ન પૂછ્યો છો, એ પણ રાતના, રાતના, એ પણ રાતના, રાતના કેમ આવો પ્રશ્ન પૂછ્યો છો કે તરસ લાગી ગઈ છે? રાતના થોડી આપણે કઈ ખાનપાનનું સેવન કરતા હોય, ખરેખર અજ્ઞાનીને, તો ખરેખર જ્ઞાની કયા કઈ દ્રષ્ટિકોણથી અને કયા અભિપ્રાયથી જ્ઞાની ખરેખર પ્રશ્ન પૂછે છે ને એ પણ નથી ખ્યાલમાં આવતું, અજ્ઞાની જ્ઞાનીને ક્યાં ઓળખી શકે છે? આપણે ખરા અર્થમાં તોરણમલી સાહેબને ક્યાં ઓળખી શક્યા છે. મેં આજે આખી બપોર એમનો સ્વાધ્યાય કર્યો, એમના જીવન સંબંધ ખરેખર રૂવાટા ઉભા થયા, ખરેખર અદભુત 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 વ્યક્તિત્વ થયું. અને સાચે કહું પૂજ્ય ગુરુદેવશ્રીએ ખરા અર્થમાં તોરણમલી સાહેબને ઓળખ્યા છે, ખરેખર કહું છું. કારણ કે ગુરુદેવશ્રીને સમયસારજી પ્રાપ્ત થયું, એની સાથે ગુરુદેવશ્રીને મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ પ્રાપ્ત થયો. અને જયારે એ મોક્ષ પ્રકાશક ગ્રંથનો ગહન અભ્યાસ કર્યો ને પૂજ્ય ગુરુદેવશ્રીએ, ખરેખર ગુરુદેવશ્રી ફિદા થઈ ગયા એ ગ્રંથ પર. અને સ્પેશિયલી એના સાતમા અધિકાર એકવાર વાંચજો, તમને ખરેખર એમ થશે કે આ કાળમાં આપણને શું મળી ગયું છે અને આપણને એની કિંમત નથી. અગર નથી તો આપણે આપણા દુર્ભાગ્યની કીધું ને, તેરે દુર્ભાગ્ય કી મહિમા હમશે તો નહીં હશે. બધી વાત આવી છે આમાં જ આવી છે હમે, કે ચિંતામણી રત્ન પ્રાપ્ત થાય ને એને તુડાવી દે, અને કોળીને અમૃત પાન કરાવે ને સેવન ના કરે તો એના દુર્ભાગ્યની મહિમા અમારાથી તો નથી થતી. ચલો થયું, બોલો બોલો બેટા, બોલો બીજી વાર બોલો. આલોકભાઈ, પરલોકભાઈ, મરણભાઈ, વેદનાભાઈ, અકસ્માત, અગુપ્તિ અને અરક્ષા. કોણ મારી રક્ષા કરશે? કોણ મારા બુઢાપાનો સહારો બનશે? અરે તું સ્વયં રક્ષિત ભગવાન છો, તારી રક્ષા કરવાની કોને જરૂર છે? સ્વયં એક એક પરમાણુ રક્ષિત છે કે નહીં? એક એક પરમાણુ પોતાની દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને દ્રવ્યગુણ પર્યાયની સીમામાં રક્ષિત છે કે નહીં? બોલો, કોણ કોની રક્ષા કરે? ખ્યાલ આવે છે? તો આ રીતે અજ્ઞાની સંસારનું સ્વરૂપ શું માને છે? અજ્ઞાનીને ખરેખર ભાવ સંસાર, નિશ્ચય સંસાર, વાસ્તવિક સંસાર, ભૂતાર્થ સંસાર, યથાર્થ પરમાર્થ સત્યાર્થ સંસારની જ ખબર નથી. હવે બોલો, જ્ઞાની સંસાર કોને માને છે અને ભય શું છે? જ્ઞાનીને ભય હોય? જ્ઞાનીને ભય હોય? હા હોય. અજ્ઞાની જેવો ભય ના હોય પણ ભય હોય. જ્ઞાનીને અજ્ઞાની જેવો ભય ના હોય પણ જ્ઞાનીને પણ ભય હોય. કારણ કે જ્ઞાનીને ખરો ભય છે, કારણ કે જ્ઞાનીને ખરો સંસારના સ્વરૂપની ખરી ખબર છે. બોલો, વોટ ઇઝ સંસાર અકોર્ડિંગ ટુ અ જ્ઞાની? જ્ઞાનીના અકોર્ડિંગ સંસાર શું છે? આપણો સંસાર તો ખબર પડી ને, હમ દો અમારે દો, સહયોગ ને ઘર કુટુંબ પરિવાર, અને ઓલા મેંઢકનું જીવન ક્યાં સુધી? કુવા સુધી. એવી રીતના સવારથી ઉઠો ને રાત સુધી, બોલો થોડા પોતાના ઉપયોગ અને અભિપ્રાયને ટટોલજો. સવારથી રાત સુધી ચાલે, આમ થયું અને આમ થયું, આ પહોંચી ગયો અને ગાડી જોશે અને આ જોશે અને આ ખાવાનું છે અને ટિફિન પહોંચાડો અને આમ પહોંચાડો અને આ કરો અને આ કરો અને આ કરો અને આ વ્યવસ્થા કરો. આખું જીવન એમાં નીકળી જાય, આખું જીવન. સાચી કહું છું તમને, મિથ્યા સંતુષ્ટિ લઈને જશું. થોડું આ સાંભળી લીધું, મળી ગયા ગુરુદેવશ્રી, મળી ગઈ વાણી, મિથ્યા સંતુષ્ટિ લઈને જશું ને સંસાર આમનામ ઉભો રહેશે. કરતા બુદ્ધિનું ભૂત નહીં છૂટે, અજ્ઞાનનું ભૂત નહીં ઉતરે. હવે બોલો, જ્ઞાનીની દ્રષ્ટિકોણમાં સંસાર શું છે? જલ્દી બોલો, પછી પૂરું કરો આગળ વધુ. ઓહો, જ્ઞાની કહે છે સ્વરૂપમાંથી શરીર જેવું એનું નામ સંસાર છે. શરી વેન યુ વિલ ગેટ ઓલ ડિફરન્ટ ડેફિનેશન્સ ઓવર યર વિચ યુ વિલ નોટ ગેટ એનીવેર. અપેક્ષા સમજો તમે, જ્યાં જગતના સંસારની પરિભાષા પૂરી થાય ને, જેવી રીતના જગતની હિંસાની પરિભાષા પૂરી થાય, તો જીન શાસનની હિંસા અહિંસાની પરિભાષા ચાલુ થાય છે કે નહીં? બોલો, પુરુષાર્થ ઉપાયમાં જગતના જીવ હિંસા કોને માને અને અહિંસા કોને માને, અને જીન શાસન હિંસા કોને કહે, સંસાર કોને કહે, નિશ્ચય સંસાર, ભાવ સંસાર, સ્વરૂપમાંથી સરી જવું એનું નામ સંસાર છે. પર્યાયમાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષના પરિણામ સંસાર છે. પરના લક્ષ્ય પ્રતિ સમય થતી આકુરતા એ સંસાર છે. પરને લઈને પ્રતિ સમય થતો અંદરમાં ભય, સમજાય છે? એ ખરેખર સંસાર છે, એની તો ખબર નથી પણ ખ્યાલમાં આવે છે. તો જ્ઞાનીને શું લાગે છે કે આ સંસાર છે? હવે જ્ઞાનીને ખરેખર બે ભય હોય. એક સમજો વાતને, જીન આજ્ઞા ભંગ ન થાય એનો ભય. શેનો ભય હોય જ્ઞાનીને? જીન આજ્ઞા ભંગ ન થાય એનો ભય, સમજાય છે? અને બીજો ભાઈ, જો આપણે સવારના વાત કરીને પછી મંતરે, કે જ્ઞાનીને એકત્વરૂપ સંસાર તો નથી, એકત્વરૂપ સંસાર એટલે મિથ્યાત્વ અનંતતાનું બંધી તો નથી, પરંતુ જે અસ્થિરતાજન્ય રાગ છે જ્ઞાનીને એકત્વમાં એટલે કે શ્રદ્ધાનમાં એનું એકત્વ નથી, પરંતુ જ્ઞાનમાં હજી જાણે છે કે આ દોષ છે અને ચારિત્રમાં હજી એનું વેદન છે અને જ્ઞાનીને ખટકે છે. ત્રીજો કળશ છે ને સમય સારજીનો, ત્રીજો કળશ શું છે કહો? યદ્યપિ મેં, એનું હિન્દી કરું છું, હિન્દી ગાઉં છું. ત્રીજો કળશ સમય સારજીનો, ત્રીજો કળશ. યદ્યપિ મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ હું. કેવો છું હું સ્વભાવથી? અહીંયા છો બધા કે ક્યાંક પોતાના સંસારમાં પહોંચી ગયા? અરે બોલો 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 સૈનીબેન, શું ગાય પહેલી લાઈન શું ગાય? યદ્યપિ મેં તો શુદ્ધ માત્ર ચૈતન્ય મૂર્તિ હું, ફિર ભી રાજા અસ્થિરતાનો સંસાર, ફિર ભી પરિણતિ મલિન હુઈ હૈ મોહોદય સે. પરિણતિ મલિન થઈ છે મોહોદય, અસ્થિરતાનો જે સ્વં બોલો ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે અને એક કષાયનો ઉદય અને એ જન્ય અસ્થિરતાનો રાગ વર્તે છે તો પણ જાણીને ખટકે છે. મને કહો તમે, આપણને આંખમાં કઈ કચરો જાય ને કેવો ખટકે? અહીંયા અહીંયા આપણને મોર આદેશના ભાવ ખટકે છે? ક્યાં ખટકે છે બોલો? આપણે તો એમાં ને એમાં લીન છે, એમાં ને એમાં તન્મય છે, પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ. ફિર ભી પરિણતિ મલિન હુઈ હૈ મોહોદય સે. હવે વિશુદ્ધિ તો થઈ ગઈ પરંતુ શું ભાવના ભાવે છે? પરમ વિશુદ્ધિ, વિશુદ્ધિ થઈ ગઈ. ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વકની વિશુદ્ધિ વર્તે છે પણ હવે શુંની ભાવના? પરમ વિશુદ્ધિ કો પામે યહ પરિણતિ મેરી, સમય સાર કી આત્મખ્યાતિ નામક વ્યાખ્યા સે. આ ત્રીજો કળશ. અસ્થિરતાનો જે રાગ છે સંસાર છે, કેમ કેમ ખબર છે? પોતાનો ઉપયોગ બહાર આવે ને તો અપ્રમત્તમાંથી પ્રમત્તમાં આવ્યા તો ખરેખર પોતાના આનંદમાંથી ચિત્ત થયા. આપણી માટે તો એ એમનો ભાવ વરદાન બની ગયો પણ એમની માટે તો ખરેખર એ સજા હતી. પોતાના સ્વરૂપમાંથી ચિત્ત થયા અને હવે વધારે એમાં ના રે અને પોતાના સ્વભાવમાં જામી જાય એની માટેનો પુરુષાર્થ કરે છે એવો ભય છે. પણ ખ્યાલમાં આવે છે? તો આ રીતે આપણે આ બોલની ચર્ચા કરી કે જે સંસાર ભયથી તીર્થંકર આદિક, બોલો તીર્થંકર આદિક, ચક્રવર્તી તીર્થંકર, એક 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 પુરાણમાં જોજો તમે કેવા કેવા કારણો બને છે અને વૈરાગ્યની પ્રાપ્તિ કરીને જંગલમાં ચાલ્યા જાય છે. કેવા કારણ? અને એ જ કારણ આપણા મિત્યાત્વને રાગની પુષ્ટિમાં કારણ બને છે. એ જ એ જ એ જ ઘટના, એ જ ઘટના આપણા મિથ્યાત્વને રાગની પુષ્ટિમાં કારણ બને છે અને એ જ નાની ઘટના એમના વૈરાગ્યમાં કારણ બને છે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો જો આ બોલ આપણો થયો, આમાંથી વાંચ્યો, બહુ જ સરસ છે આ પ્રકરણ આખું. હવે આપણે થોડીક ચર્ચા તોલવડી સાહેબના જીવન સંબંધી કરો થોડું ચાલુ કરું છું અને જેટલા મહત્વપૂર્ણ પોઈન્ટ છે એને લેવાની કોશિશ કરું છું. અત્યંત નાનપણથી અત્યંત પ્રભાવશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિ હતા. બાળક અવસ્થામાં પણ લગભગ એમ સમજો કે 8 કે 10 વર્ષના હશે. તમે બધા જયપુર ગયા હશો તો તોડરમજી સાહેબ જે મંદિરમાં પ્રવચન કરતા હતા ને એ મંદિર તમે જોયું હશે. ખ્યાલ આવે છે? જ્યાં બેસીને પ્રવચન કરતા હતા તો એ જ મંદિરમાં, એ મંદિરની ખૂબી છે. શું ખૂબી છે? એ મંદિરની ખૂબી એ છે કે આજથી 300 વર્ષ પહેલાથી વાત કરીએ તો, થોડા ભૂતકાળમાં જાઓ, 300 વર્ષ લગભગ 300 વર્ષથી એ મંદિરના સ્વાધ્યાય ભવનમાં 300 વર્ષથી લગાતાર આપણે કહીએ ને પ્રવચન એટલે કે સ્વાધ્યાયની પરંપરા લગાતાર ચાલે છે. અનેક વક્તા બદલાઈ ગયા, અનેક શ્રોતા બદલાઈ ગયા, પરંતુ આ પરંપરા લગાતાર ચાલે છે. હું આજે બપોરના વાંચતી હતી ને તો મને, સાચી કહું તમને, મને ખરેખર આ સ્વાધ્યાય હોલ યાદ આવતો હતો. અને 10 વર્ષ થયા છે ને આપણા સ્વાધ્યાય હોલને, આ મંદિરને, જીનાલયને 10 વર્ષ થયા ને બોલો મમતાબેન. તો મને એ યાદ આવતું હતું કે અહીંયાથી આ 10 વર્ષથી આગળ લગાતાર બોલો 300, 400, 500, 600 હવે જેટલા વર્ષ તમે સમજો ભાવમાં, લગાતાર આ મંદિરમાં સ્વાધ્યાયની પરંપરા ચાલવી જોઈએ. અરે બોલો, તાલી પાડો તું તો સરખી પાડો. આમાં એવું છે ને કે એના બાજુવાળા પાડે એટલે કોના માટે છે તાલી? બોલો, આ કોના માટે ઉત્સાહ આવ્યો, કોના માટે ઉમંગ આવ્યો કે આ પરંપરા લગાતાર ચાલવી જોઈએ? હું આપ જેટલા યંગસ્ટર્સ બેઠા છે ને, ખરેખર હવે મને તો આ ક્રિયા દેખાય. મને લાગે આ 20 વર્ષ પછી આ દીકરી અહીંયા બેસીને સ્વાધ્યાય કરાવશે. આપણા બાળકો ખ્યાલ આવે છે? આપણે ઘણી વાર વાત કરીએ છીએ ને કે લોકો ઝંડો પડવા ના દે. જ્ઞાનીઓ ઝંડો પડવા ના દીધો, હવે એ ઝંડો ગુરુદેશીએ તો પકડી લીધો, હવે કોનું કર્તવ્ય છે બોલો? તો 8 કે 10 વર્ષના હતા ટોડરલોજી સાહેબ, અને હી યુઝ ટુ ગો ટુ ધેટ મંદિર. એ મંદિરમાં પોતાના પિતાજી સાથે જતા હતા. હવે એવું થયું કે એ, મેં તમને કીધું ને પરંપરા ચાલે છે સ્વાધ્યાયની, તો ત્યાં એક વંશીધરજી એક વિદ્વાન ત્યાં પ્રવચન કરતા હતા, ખ્યાલ આવે છે? હવે ટોડરલોજી સાહેબ તો ત્યાં જઈને બેસી ગયા. એવું બન્યું કે એક ઘટના બની કે એક અન્ય મતના વિદ્વાન ત્યાંથી પાસ થયા એમના ઘણા બધા સાથીઓ સાથે, અને હી સો કે બોગડા ચપ્પલ છે બહાર, તો એમને પૂછ્યું કે અહીંયા શું ચાલે છે? તો કે અહીંયા પ્રવચન ચાલે છે બંશીધરજી. તો એ ત્યાં જઈને બેસી ગયા, એ સભામાં જઈને બેસી ગયા. અને પછી એમને પૂછ્યું બાજુમાં કે આ વિદ્વાનનું નામ શું છે? એમને બાજુમાં પૂછ્યું કે આ વિદ્વાનનું નામ શું છે? તો એ વ્યક્તિએ કીધું, ત્યાં ટોળીમાંથી સાપન બેઠા હતા, એન્ડ હી વોઝ અપ્રોક્સ 8 to 10 years ઓલ્ડ ધેટ ટાઈમ. તો જે વ્યક્તિને પૂછ્યું તેને કીધું કે આમનું નામ બંશીધરજી છે અને એ અન્ય મતના વિદ્વાન હતા. તો એમની સામર્થ્ય, એમની હિંમત જો કેટલી, એમને ચાલુ પ્રવચનમાં એક પંડિતજીને કીધું કે તમારું નામ બંશીધરજી છે? તો કે હા, બંશીધરજી. એમ ના ના, તમારું નામ બંશીધરજી ક્યાંથી હોઈ શકે? બંશીધર તો અમારા શ્રી કૃષ્ણનું નામ છે. એવું કીધું એમને, હા, કે તમારી બંશી ક્યાં છે? એવું કઈ કીધું. તમે વિચાર કરો, ટોડરલોજી સાહેબે આ વાત સાંભળી, અને એમને બંશીધરજીની આજ્ઞા લઈને એ જ ટાઈમે 8 to 10 years ઓલ્ડ કિડ એ જ ટાઈમે ત્યાં ઉભા એમને બંશી પ્લસ ધર, સમજાય છે? એ બંશી પ્લસ ધર ના 17 અર્થ કર્યા. વિચાર કરો તમે, આ એમની પ્રતિભા હતી. 17 અર્થ, કે આમનું નામ બંશીધર એટલે છે, કારણ કે 100 અર્થ બધા. હવે મને અર્થ નથી મળ્યા, પણ મને એ ઇન્ફોર્મેશન મળી કે 17 અર્થ બંશીધરના એમને ત્યાં કર્યા. એના પછી ઘણા વર્ષો સુધી એમને ગહન અભ્યાસ કર્યો. નોટ ઓનલી જૈન ધર્મના ગ્રંથો, ખ્યાલ આવે છે? આ એમની એક વિશેષતા હતી. કારણ કે એક વિદ્વાન હોય, જૈન ધર્મનો વિદ્વાન હોય કોઈ, એ ટાઈમમાં તમે જોઈ લો તો જૈન શાસ્ત્રોના જાતા હોય. પરંતુ ટોડરલોજી સાહેબ ફોરમેન જૈન મત નહીં, અન્ય મતના પણ અનેક ગ્રંથોના એમને ગ્રંથોનો અભ્યાસ કર્યો. એનું આખું લિસ્ટ પણ છે, પણ સમજાય છે? એટલું જ નહીં, એમને સમાજને પણ વાંચ્યા હતા. અન્ય મતને વાંચ્યા, જૈન ધર્મને વાંચ્યો, સમાજમાં જે વિકૃતિ હતી એ વિકૃતિઓને પણ એમને ખૂબ ડિટેલમાં સ્ટડી કરી, અને ઓલ અપોન ધેટ એમને આત્માને પણ વાંચ્યો હતો. પોઈન્ટ ખ્યાલમાં હશે? કારણ કે આત્મજ્ઞાની પુરુષ હતા. તો એમ કરતા ઘણા વર્ષો વીતી ગયા, અને પછી ટોડરલોજી સાહેબ એ મંદિરમાં પ્રવચન કરવા લાયકા, ખ્યાલ આવે છે? કેન યુ ઇમેજિન, રોજની સભામાં એ મંદિર, જેને પણ મંદિર જોયું હશે એને હમણાં જ્ઞાનમય મંદિર આખું આવતું હશે, વેરી નાઇસ મંદિર. મને એક અઝ્યુમ કરીને કહો કે એ મંદિરમાં એ ટાઈમે રોજની સભામાં ટોડરલોજી પ્રવચન કરતા હતા તો કેટલા લોકો હશે? કેન યુ થિંક, બોલો કેટલા લોકો હશે? અપ્રોક્સ અંદાજ 400-500. હા બોલો, મૌન છે. અરે બોલો ને, નંબર તો બોલો, કાંઈ તો થોડું બોલવું પડશે ભાઈ. 1000 થી 1200 લોકો એવરી ડેની સભામાં આટલા લોકો એમના પ્રવચન સાંભળવા આવતા હતા. મમતાબેન, ત્યાં કોઈ શાસ્ત્રીનો કોર્સ કે કોઈ ત્યારે કોઈ સ્મારક કાંઈ હતું નહીં. એમના પ્રવચનો સાંભળીને કેટલા વિદ્વાનો તૈયાર થઈ. ટોડરલોજી સાહેબને આપણે બે નામથી આપણે એમનું સંબોધન કરીએ છીએ ને, કયા બે નામ? આચાર્ય કલ્પ, પંડિત પ્રવર. યુનોદિસ બધાને ખ્યાલ છે પાછળ આચાર્ય કલ્પ પંડિત પ્રવર શું અર્થ છે આનો આચાર્ય કલ્પ નો અર્થ શું થાય બોલો આચાર્ય કલ્પ કલ્પ એટલે આચાર્ય સમાન જેમને આચાર્ય તો નહોતા પરંતુ જેમને આચાર્ય સમાન જેમને કાર્ય કર્યું આચાર્ય સમાન અને કલ્પ એટલે સમાન અને કલ્પનો તમે સ્તુતિ ભક્તિ ભજનો જુઓ ને તો કલ્પનો અર્થ થાય કલ્પવૃક્ષ કલ્પનો અર્થ શું થાય કલ્પવૃક્ષ અને કલ્પવૃક્ષની સામે ભોગભૂમિમાં હોય ને કલ્પવૃક્ષો તો કલ્પવૃક્ષની સામે જે પણ માંગો તો એ પ્રાપ્ત થઈ જાય ને પ્રાપ્ત થઈ જાય ને એવી રીતે આચાર્ય કલ્પ પંડિત તોરણજી એવા વિદ્વાન હતા એમનું ક્ષયોપશમ એટલું બધું અગાધ હતું વિશિષ્ટ ક્ષયોપશમના ધારી હતા અનેક ગ્રંથોના જ્ઞાતા હતા આત્મજ્ઞાની પુરુષ હતા સાચી કહું છું એમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ઓન સ્પોટ નિશંક ક્લેરિટી સાથે એ જવાબ આપતા એટલે એમને આચાર્ય કલ્પ પંડિત પ્રવર પંડિત પ્રવર પ્રવરનો અર્થ પંડિતોના પંડિત પંડિત પ્રવર તમે એક ઇમેજિન કરો આપણી કેટલી બધી સમૃદ્ધ પરંપરા છે ગુરુજીશ્રી શું કે ખબર છે દિગંબરના આચાર્યોએ તો એટલે ભાવલિંગી સંત યાદ કરે ને દિગંબરના આચાર્યોએ તો મહાન કાર્ય કર્યા છે પરંતુ વિદ્વાનોએ પણ મહાન કાર્ય કર્યા છે ખ્યાલ આવે છે વિદ્વાનોએ પણ મહાન કાર્ય તો આચાર્ય સમજાયું આચાર્ય કલ્પ પંડિત તેડોમાં છે હવે થોડીક હું પાછી હિસ્ટ્રીમાં જાઉં છું બહુ બહુ ગજબ વાત સાંભળવા જેવી છે જરૂર સમજો આઈ એમ કનેક્ટિંગ તોરણજી સાહેબ વિથ મહાવીર ભગવાનની પરંપરા મનતા નહીં તમને મજા આવશે બધાને મજા આવશે જો સાંભળો મહાવીર ભગવાન કેવળ જ્ઞાન પામ્યા નિર્વાણ પામ્યા પછી અમુક સમય 3 વર્ષ 8 મહિના અને 15 દિવસ પછી પંચમ કાળ ચાલુ થયો બરાબર છે જલ્દી જલ્દી મારી સાથે શું બધા પંચમ કાળ ચાલુ થયા પછી અપ્રોક્સ 500-550 યર્સ સુધી તો શ્રુતિ પરંપરા સમજાય ચાલે છે મૌખિક જ્ઞાનથી આ માર્ગ ચાલી રહ્યો હતો કારણ કે બધાના ક્ષયોપશમ જોરદાર હતા સો દેર વોઝ દેર ડીડ નોટ ફીલ ધ નીડ ટુ રાઇટ કે તાડપત્ર ઉપર શાસ્ત્ર લિપિબદ્ધ કરવાનો વિકલ્પ ના આવે એમ કરતા કરતા પછી ધર્સેન આચાર્ય દેવને વિકલ્પ આવ્યો આઈ એમ નોટ ગોઈંગ ટુ દેટ સ્ટોરી ઇન લોંગ પણ બધાને ખબર છે ધર્સેન આચાર્ય દેવે જ્ઞાન આપ્યું ભૂત બલી પુષ્પદંત આચાર્ય પુષ્પદંત આચાર્ય દેવે થોડી રચના કરી શતખંડાગમ ગ્રંથની અને પછી કમ્પ્લીટ કર્યું ભૂતબલી આચાર્ય ખ્યાલ છે બધું હવે એ શતખંડાગમ ગ્રંથની આપણે કર્યું છે બધું ફર્સ્ટ લેક્ચરમાં શતખંડાગમ ગ્રંથની ટીકાઓ લખાઈ ધવલા આદિ બરાબર છે એ ધવલા ટીકાઓનો સાર લખાયો ગોમટ સાર જીવકાંડ કર્મકાંડ લબ્ધિસાર અને ક્ષપણાસારમાં આયુ અન્ડરસ્ટેન્ડિંગ પરંપરા ત્રણ વાત આવી ભૂમિબેન પકડાય છે બરાબર ખ્યાલ આવી ત્રણ વાત કઈ આવી ધર્સેન આચાર્ય દેવ જ્ઞાન આપ્યું ભૂતબલી પુષ્પદંત આચાર્ય દેવને શતખંડાગમ એની ધવલા આદિ ટીકા અને એનો સાર લખાયો ગોમત સાર જીવકાંડ કર્મકાંડ લબ્ધિસાર શતપણાસાર આદિ હવે તોડલમાંજી સાહેબે હવે જયારે તમે જયપુર જાઓ ને કોઈ પ્રસંગ બને ને જાઓ તો તમે મંદિરમાં જજો ત્યાં બેસજો અને ફીલ કરજો કે એ એ તોડલમાંજી સાહેબ એ જ મંદિરમાં બેસીને આ ગોમત સાર જીવકાંડ કર્મકાંડ લબ્ધિસાર ક્ષપણાસાર ત્રિલોકસાર સમજાય છે આ બધા ગ્રંથોની એમને ત્યાં બેસીને ભાષા ટીકા લખી જેનું નામ છે સમ્યક જ્ઞાન ચંદ્રિકા શું અદભુત કાર્ય થયા છે પોઈન્ટ સમજાય છે એ બધાની ભાષા ટીકાની રચના ત્યાં થઈ તમને હજી શું કહું આપણને ખરેખર કેટલા ભાગ્યશાળી છે તોરણજી સાહેબને ધવલા આદિ ગ્રંથ જોતા હતા અને એની માટે એમને સાઉથમાં ખબર છે રીટા નહીં એમની માટે એમને સાઉથમાં એમના 3-4 સાથીઓને મોકલા અને કેવી રીતે ગયા હશે બાય ફ્લાઇટ 300 વર્ષ પહેલા હા જે રીતના હું આવી ગઈ અહીંયા હૈદરાબાદથી એવી રીતના કેવી રીતના ગયા હશે બોલો બળદગાડા કેટલા ચાલી શકે બળદગાડા દિવસમાં 20 કિલોમીટર 25 કિલોમીટર નોટ મોર ધેન ધેટ કેટલા મહિને તો એ ત્યાં પહોંચ્યા અને એમાં રસ્તામાં એક સાથીનું તો મૃત્યુ થઈ ગયું બે પરિવર્તન થઈ ગયું અને તો પણ ટોડરમાંથી સામને ધવલા આદિ ગ્રંથ પ્રાપ્ત ન થયા, જે આજે આપણને કેટલી સરળતાથી ઉપલબ્ધ છે, પણ આપણી પાસે સમય નથી વાંચવા માટે. હું આ વાંચતીથી હું સાચે કહું, ખરેખર મારું હૃદય એટલું ભરાઈ ગયું, મેં કીધું હવે મનુષ્ય ભાવનો જેટલો સમય, જેટલા વર્ષ, જેટલું આયુષ બાકી છે, ખરેખર રીટાબેન આમાં સમર્પિત કરો. હું તમને શું કહું, હું કોઈ પુણ્યના બંધની પક્ષપાતી નથી, આપણે હોઈએ જ નહીં ગુરુદેશના શિષ્ય, પણ તમને ખબર જ નથી, કેલ્ક્યુલેશન લગાવશો ને અહીંયા બેસીને વિશુદ્ધ ભાવથી આનું વાંચન કરશો, અભ્યાસ કરશો, સ્વાધ્યાય કરશો, ચિંતન કરશો, મંથન કરશો, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરશો અને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરશો, ચક્રવર્તી, તીર્થંકર, કામદેવ, બલભદ્ર આદિ કેટલાય પદોની પ્રાપ્તિ સહજ થઈ જશે, કરવી નહીં પડે ને થઈ જશે. આપણને ગણિત પણ લગાડતા નથી આવડતું, આપણને એમ થાય હું કમાવું તો થાય, હું કરું તો થાય, મારે તો કરવું પડે. અરે સમજો તો ખરા, બાળમાં ઉદયથી વધારે ને સમયથી પહેલા કોઈને કાંઈ નથી મળતું. ચલો ઠીક છે, તો ક્યાં આવ્યા આપણે, ક્યાં આવ્યા તમે વિચાર કરો. એટલે મહાવીર ભગવાનની પરંપરા, એમની દિવ્ય ધ્વનિ અને પછી જે આખી આ પરંપરા ચાલી, એમાં ટોડરમાંથી સાબે મંદિરમાં બેસીને સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકાની રચના કરી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, સમજાશે? બે નામની વાત થઈ ગઈ, આટલી વાત થઈ ગઈ. હવે આપણે આવીએ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ ઉપર. શું ગજબ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ! તમે ખાલી એક તમારા જે બધા સ્વાધ્યાય કર્યો જ હશે, એક ખાલી તમારા જ્ઞાનમાં એને ફેરવો અને એનો પાંચમો અધિકાર, છઠ્ઠો અધિકાર અને સાતમો અધિકાર મૂકો તમારી સામે. પાંચમા અધિકાર, પાંચમો કોઈ વાંચ્યો છે? મેં હમણાં રિસન્ટલી નથી વાંચ્યો, પણ જયારે શાસ્ત્રી કરતી હતી ને કોલેજના ટાઈમમાં, આખો પાંચ, અમારે એક્ઝામ હતી એટલે એક્ઝામ આપવાની હતી, આખો પાંચમો અધિકાર વાંચ્યો હતો. તમે એક કામ કરજો, ખાલી એના એના ટોપિક્સ ફેરવજો ઘરે જઈને, ખાલી ટોપિક્સ ફેરવજો, તમને ખ્યાલ આવશે. ટોડરમાંથી સાહેબે પાંચમા અધિકારમાં જે અન્ય મત આદિનું વર્ણન કર્યું છે, કેટલું ગજબનું કર્યું છે. આનાથી આપણને મહિમા આવે કે આપણને શું મળ્યું છે. છઠ્ઠા અધિકારમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, ગ્રહિત મિથ્યાત્વ ઉપર એવો પ્રહાર માર્યો. ટોડરમાંથી સાહેબે ખરેખર કોઈને નથી છોડ્યા. પોઈન્ટ સમજો, જે પણ વિકૃતિ સમાજમાં ચાલતી હતી, માન્યતામાં ચાલતી હતી, પ્રવૃત્તિમાં ચાલતી હતી, ક્રિયામાં ચાલતી હતી, બાય એની મીન જે પણ ચાલતું હતું, એના ઉપર એમને ડંકાના ચોટે પ્રહાર કર્યો. જેમ જેમ મને એમને યાદ કરતા ગુરુદેશ્રી યાદ આવે, ખરેખર કહું છું, ડંકાના ચોટે ગુરુદેશ્રીએ, ખ્યાલ છે, આ સત્યની ઘોષણા નિશંક ભાવે કરી છે. આપણને ખબર નથી, આપણને શું અગેન એન્ડ અગેન એમ ટેલિંગ યુ. તમને સાચે કહું, ખાલી જે વ્યક્તિમાં નવ નવ અધિકાર, આઠ આઠ, નોટ નાઇન્થ, આઠ આઠ અધિકાર સુધીની ખાલી એક ભૂમિકા લખવાની સામર્થ્ય હોય, તમે વિચાર કરો. રિસર્ચ કર્યું તો એમ ખ્યાલમાં આવે છે કે અગર આખો મોક્ષ માર્ગ પ્રકાશ ગ્રંથ પૂરો થયો હોત તો એ કમ સે કમ 5000 પાનાનો થયો હોત. એટલી બધી વિષય વસ્તુની અંદરમાં એમને એક રમતી હતી કે આજે લખેંગે, આજે કહેંગે, આજે કહેંગે, આજે કહેંગે, આજે કહેંગે, કેટલી વાર બોલો. પરંતુ સાચે કહું, જેટલું પ્રાપ્ત છે એટલું પર્યાપ્ત છે. શું કીધું બોલો પ્રીતિભાભી, શું કીધું? જેટલું પ્રાપ્ત છે એટલું પર્યાપ્ત છે. અપૂર્ણ રહી ગયો ગ્રંથ, પણ અપૂર્વ છે. ગ્રંથ અપૂર્ણ રહી ગયો, પણ અપૂર્વ છે. યુ નો વોટ હેપન્ડ? એમને આટલું બધું લખ્યું ને અન્ય મત સંબંધી, અરે શું કહું તમને, છઠ્ઠો અધિકાર, પછી સાતમો અધિકાર, અન્ય મત તો છોડો, અરે જૈન મત અનુયાયી મિથ્યાદ્રષ્ટિ. અમે હમણાં એનો સ્વાધ્યાય કરીએ છીએ યુએસ સાથે, મુમુક્ષુ સાથે. નિશ્યાભાસી, વ્યવહારાભાસી, ઉભ્યાભાસી, શું કહું તમને, આ સાચા ગ્રંથ મળ્યા પછી પણ એને વાંચતા કેવા કેવા આભાસો ઉભા થઈ જાય. એક 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 વાત, વ્રત, તપ, ભક્તિ, સ્વાધ્યાય, પૂજા, કેટલી અન્યથા, કેટલું અન્યતા પણ એક એકમાં ચાલે છે, એ બધા ઉપર એમને પ્રહાર કર્યો. હવે આટલું બધું લખ્યું ને પછી ઓબ્વિયસલી, now you understand what I am trying to say, yeah, obviously emna bahu nahi bahu nahi to becharewa shatruba thai gaya ke jemne jemne tyana raja ne jaine kan bharaya. have aa kharekar su kahiye, have aa ek e prakar ni ghatna ghati. em pan aaye che ke todarmaji saab mandir ma ke ghar ma, have samajyo, thodi chelli vat puri karu pachi, mandir ma ke ghar ma betha hata, તમે જોજો ઘરે જઈને, જરા જોજો, થોડુંક થોડુંક જોજો, તમે લાસ્ટ પેજ જોજો. મોક્ષવા પ્રકાશક નો મમતાબેન તમે જોયું હશે, લાસ્ટ પેજ જોજો. બહુરી, બહુ, બહુરી પૂરો શબ્દ પણ નથી થયો. એનો મતલબ કે ચોરાલજી સાહેબ મોક્ષ માર્ગ પ્રકાશક ની રચના કરી રહ્યા હતા. ખ્યાલ આવે છે? હું રાઇટિંગ. અને રાજાના સૈનિકો આવીને એમને લઈ જાય છે. બહુરી તમે જોજો, ડેશ 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 છે. હી કુડ નોટ કમ્પ્લીટ ધ શબ્દ, હી કુડ નોટ કમ્પ્લીટ ધ વાક્ય, હી કુડ નોટ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તમે વિચારી શકો? બોલો, શું 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 ફરક પડે? પાંચમો અધિકાર કાઢી નાખે, શું ફરક પડે? છઠ્ઠો અધિકાર કાઢી નાખે. અરે ઘણો ફરક પડે. હું તો ઘણી વાર ડંકાના ચોટે કહું છું, વિધાઉટ એની હેઝિટેશન. આજે જે તેરા પંથ આમનાએ, મમતાબેન તમને તો બધું ખબર છે, ઘણા બધાને તેરા પંથ આમનાએ જે સુરક્ષિત છે ને, અને આપણે જે નિર્વિઘ્ન દેવશાસ્ત્ર ગુરુની છત્ર છાયામાં અને ગુરુદેશીના અને માતાજીના પ્રતાપે આપણે જે સાધના આરાધના કરી રહ્યા છે, ખરેખર આપણે કેટલા સૌભાગ્યશાળી છે. અને આ સુરક્ષિત છે એમાં સૌથી વધારે અગર યોગદાન હોય તો તોરણમલી. એમને કોઈ વિકૃતિ સ્વીકાર નથી કરી, કોઈ પણ ક્રિયા કે કોઈ પણ પરિણામ કે કોઈ પણ બાબતમાં. અરે એમના દીકરા જોરદાર ગુમાનીરામ, તો વિચાર કરો, ખ્યાલ આવે? ગુમાન પંથ એમના દીકરા જોરદાર, બોલો શું ગજબ. તો એવી રીતના જ એમને લઈ ગયા. પૂર્ણિબેન સમજાય છે? શું સ્થિતિ બની હશે? બોલો. અરે આત્મજ્ઞાની પુરુષ હતા, નિશંક પુરુષ હતા, નિર્ભય પુરુષ હતા. બોલો, મરણનો ભય હતો એમને? જેમને આખું જીવન આ ઉદ્દેશ આપ્યો કે હું આત્મા, હું જન્મ મરણ રહી, તું શુદ્ધ, હું પરમાત્મા. નવમો અધિકાર તો ચાલુ થયો તો મોક્ષ માર્ગ પ્રકાશક, મોક્ષ માર્ગ પર પ્રકાશ તો નવમા અધિકારથી હજી તો ચાલુ થયો હતો. આજે નવમો અધિકાર પણ ગજબ છે. તમને બધાને સમજાય છે ને? શું કહું છું? ઇટ્સ ઓકે ને? આપણે આજે સ્ટોરી કહી તો વાંધો નથી ને? ખ્યાલ આવે બધાને કે ગુરુદેશજી છે, જ્ઞાનીઓ છે, મુનિરાજો છે, ટોલીની જેવા ગયા, કેટલા કેટલા, મારી પાસે લિસ્ટ છે, મારી પાસે સમય નથી, કેટલા જ્ઞાનીઓ તૈયાર થયા એમના નીચે. સદાશિવદાસજીએ તો એમના આગળ પાછળ ત્યાં જ રહીને, ત્યાં જ બેસીને કેટલા વર્ષો પ્રવચન કર્યું. વરણીજી, રાયમલજી, સદાશિવદાસજી, ભાગચંદજી, વિચાર કરો, જયચંદજી છાબડા, બધા એ ટાઈમના વિદ્વાનો હતા, બધા એ ટાઈમના વિદ્વાનો હતા. પણ આમની નિશંકતા, આમની નિર્ભરતા, નિર્ભયતા કંઈક અલગ જ હતી. અને એમને લઈ ગયા. હવે વિચાર કરો, બોલો કેવી સ્થિતિ થઈ હશે એ દિવસે. આખો સમાજ આવી ગયો, આખું નગર આવી ગયું. મને હવે હું સાચી કહું છું, મને આંખમાં આંસુ આવી જશે. વચ્ચે પણ અહીંયા ચર્ચા કરી હતી તો લિટરલી હું રડી પડી. તમે એક કલ્પના કરો, એ હાથી, હાથીના પગની નીચે આવીને એમનું મૃત્યુ થયું. તમે વિચારો, એ હાથી, એ હાથીને લાવે છે ને મમતાબેન? હાથીને લાવે છે ને? એ હાથી પગ ઉપાડે છે પણ એ હાથી પગ નથી મૂકી શકતો. ખ્યાલ આવે છે? એનો જે હોય ને માલિક, મહાવત, એને અંકુશથીને મારે છે, એને મારે છે પણ એ પગ નથી મૂકી શકતો. વિચારો. અને ત્યારે ટોડીની સાથે એનો ઉપદેશ આપે છે, હાથીનો ઉપદેશ આપે છે, તું તારું કાર્ય કર, અરે તું તારા સ્વામીની આજ્ઞા પાલન કર, તું જેના પર પગ મૂકવાનો છે હું છું જ નહીં, અને હું છું ત્યાં સુધી કોઈ પહોંચી નથી શકતું, મારું મરણ ક્યાં છે? વિચાર કરો. આવી આવી હવે ઘણી બધી વાત આવે ને પછી, હવે શું કહું તમને? અરે ટોડીની સાહેબનું મરણ આવી રીતના થઈ ગયું, મૃત્યુ આમ થઈ ગયું, સમાધિ મરણ ના થયું. ગુમાની રામજીએ એમના પછી સમાધિ મરણનો આખું એક ઓલું લખ્યું છે મોક્ષા પ્રકાશ. તમને ખબર છે સમાધિ મરણ કોને કહેવાય? સમતા ભાવથી દેહ છૂટે અને સમતા ભાવમાં રહે એ સમાધિ મરણ છે. સમતા ભાવમાં દેહ છૂટે છે, તૈયારી કરીએ છીએ કે નહીં? બોલો. આપણે તૈયારી નહીં કરીએ ને તો આ દેહની જેટલી આસક્તિ અને જેટલી આસક્તિ અને જેટલી આ દેહની એકત્રતા હશે ને, જેટલો મોહ અને જેટલી પ્રગાઢતા હશે ને, ઉભા નહીં રહી શકીએ. એમને ખબર હતી એ દિવસે આ થવાનું છે, કેવા ભાવમાં હશે, કેવી રચના કરતા હશે. હું તમને કહું છું ને, બહુ બહુરી, બહુરી શબ્દ પૂરો ના કરી શકે. અને ત્યાં ત્યારે જયારે જેટલું પણ પછી લખાયું, કેવી રીતના પછી બધાને મળ્યું હશે? પ્રિન્ટિંગ પ્રેસમાં વયું ગયું હશે, છપાવી દીધું હશે? ના, યુ અન્ડરસ્ટેન્ડ હાઉ? તમને એમ કહું ને, ચલો આપણે 10 બેનો છે, રીટાબેન તમે આ એક કોપી છે ઓરિજિનલ મોક્ષા પ્રકાશે, તમે આજે પહેલાથી લઈને 20 નંબરના પાના સુધી લખજો. કોપીઝ બનતી હતી, તમે 21 થી ચાલુ કરજો, 40 સુધી લખજો, તમે 51 થી ચાલુ કરજો, આગળ લખજો. એ રીતે કોપીઝ લખાતી અને કોપીઝ બનતી. હવે સમજાય છે આપણને કે આપણને જે આમ કે ને માખણ હાથમાં મળ્યું છે, જે માતા કોર્યો તૈયાર કરીને બાળકના મોડા પર મૂકી દે, એને શું કરવાનું છે? ખાલી ઘટકવાનું છે. એટલું તો એને કરવાનું છે ને, બીજું શું કરવાનું છે? ભૂલીને સમજાય છે? સમજાય છે પાછળ બધાને? કૃષ્ણ શું કરવાનું છે બોલો? તૈયાર માલ છે એના પર ગુરુદેશીમાં પ્રવચન. તમે જો ગુરુદેશી મોક્ષા પ્રકાશકને કેટલી વાર યાદ કર, પ્રભુમંત સાહેબને કેટલી વાર યાદ કર, વિચાર કરો. ચલો ઘણી બધી વાત રહી ગઈ, પણ હવે આપણે પછી વચ્ચે 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 હું લઈ લઈશ. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે થોડીક ચર્ચા તિરુમલી સાહેબના જીવન સંબંધી કરી. મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારનો સ્વાધ્યાય તો 2, 4, 6, 8 મહિને કે વર્ષે બારે એક વાર એકો એક મુમુક્ષુએ કરવો જોઈએ. તમે ખાલી એનો સ્વાધ્યાય કરશો ને, તમારા રૂવાતા ઉભા થઈ જશો. વ્યવહારા ભાષી મુખ્યા દ્રષ્ટિ નિશ્યા ભાષી, વ્યવહારા ભાષી મુખ્યા દ્રષ્ટિમાં તો શું વર્ણન કર્યું છે! કુળ અપેક્ષા એ વ્યવહારા ભાષી મુખ્યા દ્રષ્ટિ, પરીક્ષા રહીત આજ્ઞાનુસારી. બોલો હવે કેટલા બધા, અહીંયા તો નહીં પણ ઘણી બધી જગ્યાએ તમે જો, મમ્મી આવે છે, પપ્પા આવે છે એટલે આપણે આવી જઈએ, બાળકો આવી જાય, બેસી જાય. અરે તમારો તર્ક, તમારી બુદ્ધિ, તમારો લોજિક લગાડશો ને તો તમને આ જૈન ધર્મ ઉપર કોઈ અલૌકિક અને કોઈ અલગ પ્રકારની નિશંક શ્રદ્ધા તમને તમારાથી થશે. યુ ડોન્ટ હેવ ટુ કમ યર બીકોઝ મમ્મી સેઈંગ, પપ્પા ઇઝ સેઈંગ, સાસુ કે છે બહુ આવો આવો આવો. ના, એની માટે નહીં આવો. તમે વિચારો, તમે લોજિકથી વાતને સમજો, આખું સ્વરૂપ તમારી સામે મૂકો. આપણી પાસે લોજિકલ પાવર છે, સમની પંચેન્દ્રિય છે. મને તો ઘણી વાર આશ્ચર્ય થાય, તમે અગર રેશિયો કાઢો તો એકેન્દ્રિયથી અસંગની અને સંગની, બોલો કેટલા છે સંગની? એકેન્દ્રિયથી અસંગની સામે કેટલા છે બોલો? વિચાર કરો તમે. એ જીવો પાસે અંદરમાં પરિપૂર્ણ સ્વભાવ હોવા છતાં એ સ્વભાવનો નિર્ણય કરવાનું સામર્થ્ય નથી. હું આવો આત્મા છું, નિર્ણય કરવાનું સામર્થ્ય નથી. આ પરદ્રવ્યમાં અને શરીરમાં સુખ નથી એવો નિર્ણય કરવાનું સામર્થ્ય નથી. પૂજ્ય ગુરુદેશી આ કાળમાં કેટલી બુદ્ધિ ચોરાયેલી બોલો! 45 વર્ષમાં કેટલી મિથ્યા બુદ્ધિનો ત્યાગ કરાયો? 5. ખબર છે કોઈને? 5 મિથ્યા બુદ્ધિ તોડાવી. ખાલી કઈને પૂરું કરું? શરીરમાં એકત્વ બુદ્ધિ. આ જીવનના અંત સમય સુધી કોતરી લેજો અને આના પર અભ્યાસ કરજો. જો હવે આનું પરિણામ છે ને ગળાનું, આ અવાજનું, કોણ એનો કરતા છે બોલો? 7 વ્યાસન બરાબર હતું. કેટલી અનિત્યતા છે, કેટલી શરમંગુરતા છે! મને તો હમણાં એમ થાય કે આ જે વિપરીત પરિસ્થિતિ બધી બને ને બહારમાં, ખરેખર કહું, ગુરુદેવનો શિષ્ય છે ને કે છે, આવી જા, જે ઉદય આવો આવી જા, જે અસાતાનો ઉદય આવો આવી જા, જે બીમારી, જે પ્રતિકૂળતા આવો આવી જા. કેમ? કારણ કે મારી પાસે એની સામે લડવાની સામર્થ્ય છે, તાકાત છે, ભેદ જ્ઞાનની સામર્થ્ય છે. અસંગની અસંગની પંચેન્દ્રિય પર્યાયમાં આવ્યા જશું, કોઈ આપણને પૂછવાની કહેવાની આવે સમજાશે નહીં. આપણે આ આંખનો દુરુપયોગ કરશું ને તો આંખ નહીં મળે, કરણાની ઓકે છે. કાનનો દુરુપયોગ કરશું ને કાન નહીં મળે, મનનો દુરુપયોગ કરશું ને મન નહીં મળે, વાણીનો દુરુપયોગ કરશું ને વાણી નહીં મળે. અને પછી ક્યાંય 4 ગતિ 84 મને કહો, આ મોબાઈલના લક્ષ્ય જે રાજદેશ થાય છે, આ મોબાઈલ સાથે આવવાનો છે? બોલો સ્વામીબેન, બોલો પ્રીતિભાભી, બોલો ફોરમબેન, આ મોબાઈલ 4 ગતિમાં સાથે આવવાનો છે રખડવા? જે પરના લક્ષ્ય 24 કલાક સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ કરીએ છીએ અને કર્મો બાંધીએ છીએ, મિથ્યાત્વનું પોષણ કરીએ છીએ, એના મૂળિયા દ્રઢ કરીએ છીએ, કોઈ પદાર્થ આપણી સાથે આવવાના નથી. એટલે 5 બુદ્ધિ તો સ્વભાવના આશ્રયથી ક્ષણ માત્રમાં તૂટી જાય. અને આજે સવારના વાત આવીને એક ક્ષણમાં પરમપદની પ્રાપ્તિ થઈ જાય, પરમપદની પ્રાપ્તિ થઈ જાય. દેહમાં ફટાફટ બોલીશું, દેહમાં એકત્વ બુદ્ધિ, પરદ્રવ્યમાં મમત્વ બુદ્ધિ, પરદ્રવ્યમાં મમત્વ બુદ્ધિ. બોલો લોકરમાં પડેલા દાગીના વર્ષે દાડે નહીં જોતા હો, કેટલી વાર જતા શકો, કેટલી વાર જોતા શકો, કેટલી વાર લાવતા હશો, કેટલી વાર કાઢતા હશો, કેટલી વાર સામે મૂકતા હશો, પણ એ મારા, એ મારા, એ મારા, એ મારા, એ મારા, એ મારા. નિરંતર એ મમત્વ બુદ્ધિ ચાલે. નીચે લખ્યું છે, હમણાં નીચે બેઠી હતી, દેહ તને છોડે એની પહેલા તું દેહ બુદ્ધિ છોડી દેજ. દેહ તો છૂટશે, દેહ તો છૂટશે, શું દેહ તો છૂટો જ છે. દેહ ક્યાં આત્મા સાથે એક થઈ ગયો? દેહમાં એકત્વ બુદ્ધિ, પરદ્રવ્યમાં મમત્વ બુદ્ધિ, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ. અને ચોથી તો ગજબ છે, જેના કારણે પૂજ્ય ગુરુદેવને કોટી કોટી વંદન છે, કોટી કોટી, હજારો લાખો કરોડો. શુભ ભાવમાં ધર્મ બુદ્ધિ છોડાય, આ કારણો ચંબો છે, ખરેખર કહું છું. શુભ ભાવમાં ધર્મ બુદ્ધિ છોડાય. અને પાંચમી, આ ગેયોમાં ગેય લુપ્ત બુદ્ધિ છોડાય. શું કીધું? પરગે, પરગેયોમાં ગેય લુપ્તતા. હજી ના બાકી છે, હજી ના જોવાનું બાકી છે, હજી અહીંયા જવાનું બાકી છે, આ બાકી છે, હજી તો અહીંયા ગયા નહીં, અહીંયા ના ગયા, આ ન જોયું, આ ન જોયું. પ્રભુ તે જાણનાર ને જોનાર ન જોયો, તે બધું જોયું. પંચ પરાવર્તનમાં કાંઈ બાકી નથી તે ના જોયું હોય. કોઈ ક્ષેત્ર એવું નથી કે જન્મ ના લીધો હોય, કોઈ કાળ એવો નથી જન્મ ના લીધો, ખ્યાલ આવે છે? કોઈ સંયોગ એવો નથી જેના સમાગમમાં ના આવ્યો, કોઈ સંયોગ એવો નથી જેના સમાગમમાં ના આવ્યો. તો આ પ્રકારે પાંચ બુદ્ધિ ગુદેશીએ છોડાય. અને ક્યારે છૂટશે? પોતાના સ્વભાવમાં એકત્વ બુદ્ધિ થતા, એના વગર છૂટવાની નથી. તો આજે આપણે ત્રણ વાત કરી, કઈ ત્રણ વાત કરી? પહેલા સંસાર ભય, બરાબર, જ્ઞાની અજ્ઞાનીના પરિપ્રેક્ષ્યમાં સંસાર અને ભયનો અર્થ કર્યો. એના પછી આપણે ટોડરમલ સાહેબનું જીવન જોયું, જે અત્યંત પ્રેરણાદાયક છે, અનુકરણીય છે, આદર્શરૂપ છે. આપણી પણ પરિણતિ આવી નિશંક થાય એવી ભાવના, અને એની સાથે આપણે પાંચ મિત્યા બુદ્ધિ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં એક એના પર પ્રહાર ગુરુદેવશ્રી મારે છે, એની પર આપણે ચર્ચા કરી, વિશેષ ચર્ચા આપણે આગળ.
Thank you.